समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 383 थी 386 नो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा गाथानो अर्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनमांथी કેટલાક અંશ કર્યા છે, ટીકા ઉપરનું પ્રવચન આપણે પૂરું કર્યું છે, હવે આજે ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 82 ગાથા 383 થી 386 ભાવાર્થ ઉપરનું પ્રવચન। પંડિતજીએ ભાવાર્થમાં કહ્યું કે ચારિત્રમાં પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે, તેમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે। આ વાત જે કરી એ વ્યવહારની વાત કરી છે। ગુરુદેવ કહે છે કે આ વ્યવહારની વાત કરી છે, આમાં અશુભને ટાળી દોષથી નિવર્તવાનો શુભ વિકલ્પ હજુ છે। પૂર્વે લાગેલા દોષોથી આત્માને હું નિવર્તાવું એવો જે વિકલ્પ છે એ વ્યવહાર પ્રતિક્રમણ છે। વ્યવહાર પ્રતિક્રમણ છે એ શુભભાવ છે, તેમાં વિકલ્પ છે કે પૂર્વે લાગેલા દોષથી હું આત્માને નિવર્તાવું એવો શુભભાવ છે, એ વ્યવહાર પ્રતિક્રમણ છે। તેવી રીતે ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે, પચકાણ છે, તે શુભભાવ છે। તથા વર્તમાન દોષથી આત્માને જુદો કરું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર આલોચના છે। એટલે આ વ્યવહારની વાત કરી, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન અને વ્યવહાર આલોચના, જે શુભભાવ છે અને અશુભથી છૂટી શુભમાં આવે છે એટલે આવો વ્યવહાર છે, પણ તે વ્યવહાર આત્મરૂપ નથી। શું કહે છે ગુરુદેવ? કે આવો વ્યવહાર હોય છે, નાનીને પણ આવો વ્યવહાર આવે છે, પણ આ વ્યવહારની વાત જે કરી કે પોતાને એવો શુભ વિકલ્પ થયો પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચનાનો, એ બધો વ્યવહાર છે, એ આત્મરૂપ નથી। અહીંયા તો નિશ્ચય ચારિત્ર અને પ્રધાન કરીને કથન છે, અહીંયા તો નિશ્ચય ચારિત્રને પ્રધાન કરીને મુખ્ય કરીને કથન છે, નિશ્ચય ચારિત્રની વાત છે। માટે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે। પંડિતજીએ આ વાત કરી એને વિસ્તારથી સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે આનો નંબર 83 ઉપર બીજા પેરેગ્રાફમાં કે જુઓ, અહીં નિશ્ચય ચારિત્ર વિતરાગી ચારિત્રની પ્રધાનતા છે। નિશ્ચય ચારિત્ર કહો કે વિતરાગી ચારિત્ર કહો, જે સ્વરૂપના લક્ષ્ય થાય છે, જે નિરપેક્ષ છે, જેને અન્યની અપેક્ષા નથી, એવું નિશ્ચય ચારિત્ર વિતરાગી ચારિત્ર એની અહીંયા મુખ્યતાથી વાત ચાલે છે। એનો અર્થ શું થયો? કે વ્યવહારની ક્રિયા છે એને અહીંયા ગૌણ કરવામાં આવી છે, अर्थात व्यवहारनी क्रिया अहीं गौण छे। अहीं तो शुभाशुभ बंने दोषोथी निवृत्त थई आत्मारूप थई जवुं, उपयोगने स्वरूपलीन करवो, તે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના છે। શુભાશુભ બંને દોષથી નિવૃત્ત થઈ જવાની વાત કરી છે। વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન, વ્યવહાર આલોચનામાં વિકલ્પ હતો, ત્યાં શુભભાવ હતો। અહીંયા તો શુભ પણ નહીં અને અશુભ પણ નહીં, બંને દોષથી નિવૃત્ત થઈ આત્મારૂપ થઈ જવાની વાત છે। આત્મારૂપ થઈ જવું કેવી રીતે થઈ જવું, તો કે ઉપયોગને સ્વરૂપ લીન કરવો, એમ આત્મારૂપ થઈ જવું, અને તે જ નિશ્ચય પ્રતિક્રમણ છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે અને નિશ્ચય આલોચના છે। પૂર્ણ વિતરાગ દશા ન થાય, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પ હોય છે ખરા। જ્યાં સુધી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી શુભભાવ એવા આવે, વ્યવહાર પ્રતિક્રમણના, વ્યવહાર પ્રત્યાખ્યાનના, વ્યવહાર આલોચનાના શુભભાવ હોય એવા વિકલ્પ હોય છે ખરા, પણ તેમાં અશુભથી નિવર્તે, બસ આ એની મર્યાદા છે। શુભભાવમાં એ અશુભથી નિવર્તે છે એની મર્યાદા છે। જો કોઈ પણ પ્રકારે શુભભાવ છે એની આ મર્યાદા છે। પૂજા ભક્તિ વિનયના ભાવ છે, તપ વ્રતના ભાવ છે, તે વિકલ્પ સહિત છે અને એવી ક્રિયા પણ છે, તો મર્યાદા શું છે કે એમાં એ અશુભથી બચે છે, અશુભથી નિવર્તે છે, પણ એથી કાંઈ સ્વરૂપમાં રહેવાતું નથી। કોઈ પણ શુભભાવમાં રહ્યો છે, એનો ઉપયોગ શુભમાં રહ્યો છે, એટલે એ તો સ્પષ્ટ છે કે એનો ઉપયોગ શુદ્ધમાં પોતાના સ્વરૂપને વિશે નથી। શુભભાવની ક્યારેય જ્ઞાની પુરુષોએ ના નથી પાડી। શુભભાવ છે એ આદરણીય નથી, એ ઉપાદેય નથી, એ છોડવા લાયક છે એમ કહ્યું છે। તો છોડવા લાયક કહ્યું છે એ તો એ અપેક્ષાથી કહ્યું છે કે શુભને છોડ્યા વિના શુદ્ધમાં નહીં જવાય, એ અપેક્ષાથી વાત છે। જ્યારે જ્યારે એ વાત કરવામાં આવી હોય ત્યારે એ લોકો ઊંધું પકડે કે જો શુભને છોડવાની વાત કરે છે આ, તો ભાઈ શુભ છે એના દ્વારા શુદ્ધમાં નથી જવાતું। ઉપયોગ જ્યાં સુધી શુભમાં રોકાયેલો છે ત્યાં સુધી ઉપયોગ શુદ્ધમાં જતો નથી। જો શુદ્ધમાં ઉપયોગને લઈ જવો છે તો શુભમાંથી પણ એને નીકળીને શુદ્ધમાં જવાનું છે, એટલે ઉપયોગને બહારમાં ક્યાંય, શુભમાં કે અશુભમાં ક્યાંય રાખવાનો નથી, ઉપયોગને સ્વરૂપમાં લઈ જવાનો છે, સ્વરૂપ તરફ વાળવાનો છે। એટલે આ શુભભાવની મર્યાદા છે કે એ અશુભથી નિવર્તવા માટે ઠીક છે, પણ એથી કાંઈ શુદ્ધ ભાવમાં જવાતું નથી। પૂજા ભક્તિ વિનયના ભાવ છે, શુભભાવ છે, પણ એવા શુભભાવમાં જ્યાં સુધી રોકાયો છે ત્યાં સુધી સ્વરૂપને વિશે એ જતો નથી, એવો પુરુષાર્થ આદરતો નથી। એટલે પોતાના સ્વરૂપમાં ન જવાનું એ મોટું કારણ રહી જાય છે। શુભભાવની રુચિ છે તે જ તેને શુદ્ધમાં જતા અટકાવે છે, અને એ રુચિને તોડવાની અહીંયા તો વાત કરી છે કે ભાઈ એ રુચિને તું તોડી નાખ, શુભ દ્વારા ધર્મ છે એવું ઊંધું સમજ્યો છે એટલે તને શુભની રુચિ છે। વાસ્તવમાં તો શુભ તો વચમાં આવે છે કે જ્યાં તારે રોકાવાનું નથી, અશુભથી બચવા શુભ આવ્યું વચ્ચે, પણ ત્યાંય તારે રોકાવાનું નથી, તારે શુદ્ધમાં જવાનું છે, આવી વાત છે। શુભ કરતા કરતા શુદ્ધમાં જવાય એમ બિલકુલ નથી। ભૂમિકા અનુસાર શુભભાવ હોય છે, પણ એને મર્યાદા છે કે એ અશુભથી નિવર્તવા પૂરતો ઠીક છે, પણ શુદ્ધ ભાવ છે એ ઉપાદેય છે, અને એનું લક્ષ્ય કરાવવા માટે દ્રવ્યાનુયોગના ગ્રંથમાં શુદ્ધ સ્વરૂપની મુખ્યતાથી આખી વાત કરવામાં આવી છે, અને એમાંથી ગુરુદેવ અધ્યાત્મ સમજાવે છે, કહે છે કે જ્યારે નિશ્ચયથી વિચારતા જ જે આત્મા ત્રણે કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે, તે પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે. અને એવું નિશ્ચયથી પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના કેવી રીતે થાય છે? તો કે સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં રમણતા કરવાથી થાય છે, અને એ જ નિશ્ચય ચારિત્ર છે. વ્યવહાર પ્રતિક્રમણ આદિમાં પાપથી નિવર્તીને શુભ ભાવમાં, પુણ્ય ભાવમાં આવ્યો એટલી વાત છે, પણ એ શુભ ભાવ કાંઈ આત્મ પરિણામ નથી, એ દોષ જ છે, એ વિભાવ ભાવ જ છે, એ અશુદ્ધ ભાવ જ છે, એ આશ્રવ છે, એ પણ બંધનું જ કારણ છે, એ ભવના ભ્રમણનું કારણ છે. તેથી શુભાશુભ સર્વ દોષથી પોતાને ભિન્ન જાણી ઉપયોગને સ્વરૂપમાં રમાવવો, સ્થિર કરવો, એ વાસ્તવિક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને તે આત્મરૂપ છે. શું કહ્યું? કે પુણ્ય પાપના ભાવથી ખસી સ્વ સ્વરૂપમાં લીનતા રમણતા કરે તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે. અહીં તો આત્માથી ભિન્ન કોઈ પ્રતિક્રમણ આદિ છે જ નહીં એમ વાત છે. આત્માથી ભિન્ન પ્રતિક્રમણ નથી, આત્માથી ભિન્ન પ્રત્યાખ્યાન નથી, આત્માથી ભિન્ન આલોચના નથી. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે એમ 34મી ગાથામાં આવ્યું. એનો અર્થ શું? કે રાગનો નાશ કર્યો એમ કહેવું એ તો કથન માત્ર છે. પોતે જ્ઞાન સ્વરૂપથી છૂટી કદી રાગ સ્વરૂપ થયો જ નથી, સદાય જ્ઞાન સ્વરૂપમાં જ રહ્યો છે એમ જાણી એવા જ્ઞાન સ્વરૂપમાં જ લીન સ્થિર થવું, તેમાં જામી જવું, તે નિશ્ચય પછાણ છે. આવી વાત છે. ભગવાન આત્મા ખરેખર તો જ્ઞાન સ્વરૂપથી, દ્રવ્યની મુખ્યતાથી વાત કરીએ તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપથી ક્યારેય કદીએ ભૂતકાળમાં વર્તમાનમાં એ ચ્યુત થયો જ નથી, અને ભવિષ્યમાં પણ થશે નહીં. એ તો જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ છે એટલે એ પ્રતિક્રમણ સ્વરૂપ છે, પ્રત્યાખ્યાન સ્વરૂપ છે અને આલોચના સ્વરૂપ છે. આગળ કહે છે કે એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન, તે જ નિશ્ચય ચારિત્ર છે. જે આ નિશ્ચય ચારિત્ર, તે જ જ્ઞાન ચેતના, અર્થાત જ્ઞાનનું અનુભવન. જે આ નિશ્ચય ચારિત્ર છે તે જ જ્ઞાન ચેતના છે, તે જ જ્ઞાનનું અનુભવન છે. કોના જ્ઞાનનું? સ્વરૂપના જ્ઞાનનું, પોતાનું અનુભવન છે, પોતાના સ્વરૂપના જ્ઞાનનું અનુભવન. તે જ જ્ઞાન ચેતનાથી, અર્થાંત જ્ઞાનના અનુભવનથી, સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાન ગમ્ય આત્મા પ્રગટ થાય છે. જ્ઞાન ચેતનાથી જ જ્ઞાન ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાન ગમ્ય, જે કેવળ જ્ઞાનમાં જણાયો છે એવો ભગવાન આત્મા પ્રગટ થાય છે. આ નિશ્ચય ચારિત્ર, તે જ જ્ઞાન ચેતના, અને તે જ જ્ઞાન ચેતનાથી સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. વધારે વિશેષતાથી એમાં સ્થિરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એવું એ ચારિત્ર છે. તો આ રીતે આપણે ગાથા 383-386, ચાર ગાથાઓ અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાન ચેતનાનું ફળ અને અજ્ઞાન ચેતનાનું ફળ પ્રગટ કરે છે. અજ્ઞાન ચેતના એટલે કે કર્મ ચેતના અને કર્મફળ ચેતના. તો કળશ 224, જ્ઞાનસ્ય चेतन एव नित्यं प्रकाशति ज्ञानम अतीव शुद्धम्। अज्ञान षट चेतनया तु धावन बोधस्य शुद्धिं निरुणक्ति बंध। कलश 224 ना अर्थ में कहे छे के निरंतर ज्ञानी संचेतना थी ज ज्ञान अत्यंत शुद्ध प्रकाशे छे। नित्यम ज्ञानस्य संचेतनाय एव ज्ञानम अतीव शुद्धम प्रकाशति। अने अज्ञानी संचेतना थी बंद दौड़तो थको ज्ञानी शुद्धता ने रोके छे, એટલે જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી। તું અજ્ઞાન ચેતનયા બંધ ધાવન બોધસ્ય શુદ્ધિમ નિરુણદ્ધિ। બે વાત કરી, પહેલી વાત એ કરી કે નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે। જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે। અને બીજી વાત, અજ્ઞાનની સંચેતનાથી બંધ કર્મ બંધ દોડતો આવે છે અને એ શું કરે છે, બંધ દોડતો થકો આવીને જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી। આ અજ્ઞાનનું ફળ કહ્યું, અજ્ઞાનની સંચેતનાનું ફળ કહ્યું। પહેલા જ્ઞાનની સંચેતનાનું ફળ કહ્યું કે જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, અને પછી કહ્યું કે અજ્ઞાનની સંચેતનાથી કર્મબંધ દોડતો થકો આવે છે અને જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી। પંડિતજી ભાવાર્થમાં સમજાવે છે, સંચેતના શબ્દ છે ને એને ભેરા સમજાવે છે, કહે છે કે કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય। કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો, તેનો અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય। જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાન ચેતના છે, અને તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે। અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે એટલે કેવળ જ્ઞાન ઉપજે છે, કેવળ જ્ઞાન ઉપજતા સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે। બીજી વાત, અજ્ઞાનરૂપ અર્થાંત કર્મરૂપ અને કર્મફળરૂપ ઉપયોગને કરવો તેના તરફ જ, એટલે કે કર્મ અને કર્મફળ તરફ જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો તે અજ્ઞાન ચેતના છે। તેનાથી કર્મનો બંધ થાય છે કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે। એટલું બધું સ્પષ્ટ કરી દીધું આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10 પાના નંબર 84 કળશ 224 લોકાર્થ ઉપરનું પ્રવચન। અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું એમ બંનેનું ફળ કહ્યું છે, જ્ઞાનની સંચેતનાનું અને અજ્ઞાનની એમ બંનેની સંચેતનાનું ફળ કહ્યું છે। શું કહે છે કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી વિતરાગ સ્વભાવી શુદ્ધ એક ચૈતન્ય માત્ર વસ્તુ છે। આવા નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે। નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે। બહારથી જ્ઞાન આવે એમ વાત નથી, અર્થાત તેને પવિત્રતાની શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે। શું કહે છે, જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા છે. તે જાણનારને જાણી તેમાં જ એકાગ્રતા કરી રમવાથી ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે અને આ સંવર અને નિર્જરા છે. સંવર ને નિર્જરા અહીંયા બંને સાથે છે. આ કઈ માત્ર વિપાક નિર્જરા નથી, આ તો સંવર સહિતની નિર્જરા છે જેમાં અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. જાણનારને જાણી તેમાં જ એકાગ્રતા કરી રમવાથી ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે અને આ સંવર અને નિર્જરા બંને સાથે છે. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવર અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ થાય એ નિર્જરા. અશુદ્ધિ ઘટે છે, શુદ્ધિ વધે છે તે નિર્જરા. અહીંયા આ ચારિત્રની વિશેષ દશાની વાત છે અને આચાર્ય દેવે બહુ ટૂંકમાં મોક્ષ માર્ગ અહીંયા દર્શાવી દીધો છે. કહે છે, શુદ્ધ ચૈતન્ય ગન સ્વભાવી આનંદ ગન પ્રભુ આત્મા છે. તેમાં સમ્યક પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. સંચેતના શબ્દ છે ને, સંચેતના એટલે એનો અનુભવ કર્યા કરવો. પંડિતજી એવો અર્થ કર્યો ને, કે છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવી આનંદ ઘન પ્રભુ આત્મા છે. તેમાં સમ્યક પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ, એનો અનુભવ કર્યા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. એ જ્ઞાનની સંચેતના છે. અહીંયા કહ્યું ને કે જ્ઞાનની સંચેતનાથી જ, એમ શબ્દો છે ને, એટલે કે કોઈ બીજી રીતે નહીં, જ્ઞાનની સંચેતનાથી જ, એમ શબ્દો છે એટલે એનો અર્થ એ થયો કે બીજી કોઈ રીતે નહીં. એટલે કે બાહ્યમાં વ્રત તપ દયા દાન ભક્તિ આદિના જે શુભ વિકલ્પ છે એનાથી નહીં, એનાથી એવી શુદ્ધિની ઉત્પત્તિ ને વૃદ્ધિ થાય એમ નહીં, પણ પોતાના સ્વરૂપને વિશે સમ્યક પ્રકારે એકાગ્ર થઈ ત્યાં જ રમણતા કરવાથી આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. એટલે કે અનાકુળ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકન પ્રભુ આત્મા છે, તેની સન્મુખ થઈ તેમાં જ રમણતા કરવાથી ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જુઓ, આ સંકિતિને ચારિત્ર થવાની વિધિ બતાવી છે. સમ્યક દર્શન જેને થયું છે એને ચારિત્ર કઈ રીતે હોય એ રીત બતાવી, ચારિત્રનો પુરુષાર્થ સંકિતિને કેવી રીતે હોય છે એ બતાવી. જ્ઞાનની સંચેતના દ્વારા એ પુરુષાર્થ થાય છે અને જ્ઞાનની સંચેતના પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને ત્યાં રમણતા કરવાથી, ત્યાં લીનતા કરવાથી, એવા અનુભવમાં ટકી રહેવાથી થાય છે. એ વિકલ્પ દ્વારા થતી નથી. અને એમ જ્યારે સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ અને ત્યાં જે રમણતા લીનતા થાય છે ત્યારે સંવર અને નિર્જરા થાય છે, અશુદ્ધિ ઘટે છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એવું નિશ્ચય ચારિત્ર છે અને એવો પુરુષાર્થ સંકિતિને હોય છે. વળી કહે છે, અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થપ્પો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, એટલે જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી. ગુરુદેવ એને સમજાવતા કહે છે, જુઓ શું કહે છે કે અજ્ઞાનની સંચેતનાથી, એટલે આ પુણ્ય પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાન ચેતના છે, એ અજ્ઞાન ચેતના છે અને એમાં જ રાચી રહે છે, એ અજ્ઞાનની સંચેતના છે, એને જ અનુભવ્યા કરે. આ જીવે એ જ કાર્ય કર્યું છે, અનાદિથી એને અજ્ઞાન સંચેતના જ રહી છે, શુભાશુભ ભાવમાં જે રહ્યો છે એને જ અનુભવ્યા કરે છે. ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી ત્યાં સુધી એ શુભાશુભ ભાવ રૂપે અજ્ઞાન ચેતના રૂપે જ પરિણમે છે. એટલે એને અજ્ઞાન ચેતનાની સંચેતના છે. અજ્ઞાન ચેતના છે એમ કેમ કહ્યું? કેમ કે એ ભાવમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે, અને ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. આ શુભાશુભ ભાવ છે એમાં ચૈતન્યના સ્વભાવનો અભાવ છે, ચૈતન્યનો સ્વભાવ એમાં નથી. ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ છે. દયા દાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવ અને હિંસા જૂઠ વિષય વાસના આદિ અશુભ ભાવ એ બંને અજ્ઞાન ચેતના છે. એ ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ નથી. એમાં જ્ઞાન સ્વભાવ જણાતો નથી, એના દ્વારા જ્ઞાન સ્વભાવ પ્રગટ થતો નથી. એ જ્ઞાન સ્વભાવ પ્રગટ થવાનું કારણ નથી, ભલે શુભ ભાવ હોય તો પણ. એટલે એમાં એકાગ્રતા કરતા, શુભમાં એકાગ્રતા કરતા રમતા જ્ઞાન થતું નથી, પરંતુ આશ્રવ થાય છે અને બંધ થાય છે. એટલે કહે છે કે તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો આવે, અને દોડતો આવીને શું કરે કે દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી, અશુદ્ધતા થાય છે, બંધ જ થાય છે. જો શુભ ભાવને કારણે બંધ થાય, બીજું કાંઈ થાય નહીં. પુણ્ય પાપના ભાવ થાય તે કર્મ ચેતના છે, અને તેનું ફળ જે સુખ દુઃખ તે કર્મ ફળ ચેતના છે. બંને અજ્ઞાન ચેતના છે. તેમાં જે એકાગ્ર થાય તેને કહે છે બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે, તેને તત્કાલ જ દર્શન મોહનીય કર્મ બંધાય છે. 85માં પાના ઉપર ગુરુદેવ ખૂબ સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ શુભાશુભ ભાવમાં રાચી રહેવાથી, એમાં એકાગ્ર થવાથી બંધ દોડતો આવે છે, કર્મનો બંધ દોડતો આવે છે. એટલે તત્કાલ એને કર્મનો બંધ થાય છે. અને કેવો બંધ થાય છે? તો કે દર્શન મોહનીય કર્મ બંધાય છે. દર્શન મોહનીય કર્મ બંધાય છે એટલે પછી સમજ તો ક્યાંથી થશે? જે દર્શન મોહનીય કર્મ બંધનું કારણ છે એ એનાથી વિપરીત એવા સમ્યક્ત્વનું કારણ ક્યાંથી હોય એમ કેવું છે? બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ કોઈ 10-20 લાખ રૂપિયાનું દાન કરે, જિન મંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે, એટલે એ બધો શુભ ભાવ. તો એ શુભ ભાવ ને અહીંયા કહે છે કે એ આશ્રવ અને બંધનું કારણ છે, એના દ્વારા તો એને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે. આવી વાત કરી એટલે કોઈએ કહ્યું કે તો શું તેને પુણ્ય બંધ પણ નથી થતો? દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે એમ કહ્યું એટલે કોઈએ પૂછ્યું કે તો શું એને પુણ્ય બંધ પણ નથી થતો? દર્શન મોહનીય કર્મનો બંધ થાય છે, પુણ્યબંધની તો કઈ આપે વાત જ કરી નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ દાન આપે અને એમાં દાન આપવામાં કદાચિત મંદ રાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય, પણ સાથે જ રાગમાં એકાગ્રતા એકત્વ વર્તતું હોવાથી દર્શન મોહનો બંધ તત્કાલ જ થાય છે. શુભ ભાવમાં રૂચિ કરીને, શુભભાવમાં રૂચિ કરવી એટલે શુદ્ધ ભાવનો અનાદર થઈ ગયો. શુભભાવમાં રૂચિ કરી અને શુભભાવને આદરણીય માન્યો, એમાં આગળ વધ્યો, એમાં એકાગ્રતા ક્યારે કરે? એમાં એને રૂચિ થઈ હોય તો એકાગ્રતા થાય ને. શુભભાવમાં એને એકાગ્રતા કરી એનો અર્થ જ એ થયો કે એને શુભભાવની રૂચિ છે, શુભભાવને ઈષ્ટ માને છે, શુભભાવ દ્વારા ધર્મ માને છે. તો પછી શું થાય? એ તો મિથ્યાત્વ થયું ને. અને મિથ્યાત્વ થયું એટલે શું થશે? દર્શન મોહનીય કર્મનો બંધ તત્કાલ થશે. ગુરુદેવે એક પણ વાત અમસ્તી કરી નથી, ક્યાંય અતિશયોક્તિ નથી, બધું બરાબર છે. ગુરુદેવે જ્યારે જ્યારે કોઈક વાત કડક થઈને કરી હોય ત્યારે એ સમજવું કે આપણી સમજમાં નથી આવતું. બાકી ગુરુદેવના શબ્દમાં ક્યાંય અતિશયોક્તિ હોય જ નહીં. અહીંયા જયારે એમ કહ્યું કે આ જીન મંદિર બંધાવે અને પ્રતિષ્ઠા કરાવે અને એમાં તત્કાળ દર્શન મોહનીયનો બંધ થાય, તો ઘણાને એમ લાગે કે ગુરુદેવ વધારે પડતી વાત કરી. ભાઈ એમ નથી, ગુરુદેવે બરાબર વાત કરી છે. ગુરુદેવના એક એક શબ્દ છે એને સમજવાની જરૂર છે. આપણે ના સમજીએ એ આપણું નિષ્ઠાત્વ. શા માટે એમ કહ્યું, અહીંયા કે છે, સમજાવે છે કે ભાઈ એને દાન કર્યું એ વાત બરાબર, એને કારણે થઈ, અને એને મંદ રાગ કર્યો હોય, અભિમાન ન કર્યું હોય, તો એને પુણ્યનો બંધ તો અવશ્ય થાય. જો પુણ્ય બંધ અવશ્ય થાય એમ શબ્દ છે. પણ એની સાથે એને રાગમાં એકાગ્રતા કરી એકત્વ કર્યું. રાગમાં શુભભાવમાં એકાગ્રતા એકત્વ એને વર્તે છે, એવું શુભભાવમાં એકાગ્રતા એકત્વ ક્યારે થાય? એની રુચિ થઈ છે તો થાય, એમાં એ રાચી રહ્યો છે તો થાય. અને એવું થાય એનો અર્થ શું થયો? એનો શુભભાવનો જ્ઞાતા દ્રષ્ટા નથી તો જ એમાં એ રાચી રહે ને, એમાં એકાગ્રતા કરે ને. જો એમાં એને એકાગ્રતા ન થાય, એકત્વ ન થાય, અને એનાથી એ પોતે પોતાનો જુદો માનતો હોય, તો એમાં એને એકત્વના ભાવ હોય જ નહીં. એની સાથે એ રમમાણ થયો જ ન હોય, એમાં એ રાચી રહેતો જ ન હોય, એમાં પ્રવર્તતો ન હોય. અહીંયા તો સંચેતના શબ્દ મૂક્યો છે ને, સંચેતના એટલે એ અનુભવમાં જ રહેવું, શુભભાવમાં જ રહેવું, શુભભાવમાં રાચી રહેવું. બસ તમે તો ધર્મ કરીએ છીએ, બહુ મોટું કામ છે ભાઈ, બહુ મોટી વાત છે. એમાં ને એમાં જ રહ્યો હોય એટલે એકાગ્રતા થઈ, એકત્વ થયું. એટલે એવું થયું છે એનો અર્થ શું થયો? કે એને શુદ્ધ ભાવનો અનાદર થયો છે, અને શુભ ભાવ છે એનો આદર વર્તે છે. શુદ્ધ ભાવમાં ઇષ્ટપણું છે, શુભ ભાવ દ્વારા એ ધર્મ માને છે. હવે આ માન્યતા તો મિથ્યાત્વ છે. શુભભાવ દ્વારા ધર્મ માનવો, એને ઈષ્ટ માનવો, શુભભાવને સારો માનવો, આ બધું તો મિથ્યાત્વ છે. કેમ કે એ તો બંધનું કારણ છે, અને બંધના કારણને આપણે મુક્તિનું કારણ માનીએ તો શું થાય? મિથ્યાત્વ જ થાય ને. એટલે ગુરુદેવ કહે છે કે અમસ્તુ નથી કરવું. શું કહે છે ફરીથી વાંચીએ કે ભાઈ, દાનમાં કદાચિત મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય, ન થાય એમ નહીં, પણ સાથે જ રાગમાં એકાગ્રતા એકત્વ વર્તતું હોવાથી દર્શન મોહનો બંધ તત્કાલ જ થાય છે, અને એ દીર્ઘ સંસારનું મૂળ છે. દર્શન મોહનીય છે તે દીર્ઘ સંસારનું મૂળ છે, મિથ્યાત્વ છે તે દીર્ઘ સંસારનું મૂળ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વિતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફેર છે, ઉગમનો આથમનો ફેર છે. શુભ રાગમાં એકાગ્ર થતા ધર્મ થાય એ વાત તો દૂર રહો, પણ એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે. શાંતિથી વિચારવા જેવું છે પ્રભુ. ત્યારે કોઈ વળી કહે છે, દયા દાન વ્રત આદિના વિકલ્પ તે ધર્મનું સાધન છે. અરે ભાઈ, એ વાતની અહીંયા ના પાડે છે. એ ધર્મનું સાધન નથી, એ વિકલ્પ ધર્મનું સાધન નથી, એ આશ્રમ અને બંધ છે, એ ધર્મનું સાધન નથી, એ મુક્તિનું સાધન નથી. તું જોતો ખરો. શું કહે છે? જ્ઞાનની સંચેતનાથી જ, જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, અને અજ્ઞાન સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાઈ, આ જૈન પરમેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે. અંદર ભાગવત સ્વરૂપ ભગવાન પોતે વિરાજે છે, તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતા તત્કાલ જ્ઞાન નિર્મળ પ્રકાશે છે, ધર્મ પ્રગટ થાય છે, અને અજ્ઞાન નામ રાગ આદિમાં શુભાશુભ ભાવમાં દયા દાન વ્રત આદિમાં એકાગ્ર થઈ પ્રવર્તતા તત્કાલ મિથ્યાત્વનો બંધ થાય છે. હવે આવી વાત છે, છતાં વ્રત આદિ પરિણામથી ધર્મ થાય એમ તું માને એ તારી મોહજનિત હઠ સિવાય બીજું કાંઈ નથી. તારે માનવું હોય તો માન, તું હઠ કરી રહ્યો છે, બીજું કાંઈ નથી એમાં. જે કોઈ પરિણામમાં સ્વભાવનો અનાદર થાય તે પરિણામથી બંધ જ દોડતો આવે છે, તેનાથી ધર્મ થતો જ નથી. જે લોકો નિશ્ચયનો વિરોધ કરે છે એ સ્વરૂપનો વિરોધ કરે છે એનો અનાદર કરી રહ્યા છે. નિશ્ચયની વાત હમણાં નથી કરવી, હમણાં નહીં, હમણાં તમે રહેવા દો, એમ જે કહે છે, એમ જે કહે છે એમને સ્વરૂપનો અનાદર થાય છે. નિશ્ચયની વાત તો ત્રિકાળ હોય, દરેક સમયે હોય, કોઈ સમય એવો નથી કે જયારે નિશ્ચયની વાત ન હોય. નિશ્ચયની વાત હમણાં નહીં, હમણાં વ્યવહારની વાત એમ કહેનારા નિશ્ચયને સમજ્યા નથી અને અજાણતા જ એ નિશ્ચયનો અનાદર કરે છે. નિશ્ચયનો અનાદર એ તો મિથ્યાત્વ છે ભાઈ. ગમે તેવી ધર્મની વાત કરતા હોય પણ જેને નિશ્ચયનો અનાદર એક સમય માટે પણ વર્તે છે એને સમ્યક તો થાય નહીં. નિશ્ચયનો આદર તો ત્રણેય કાળે હોય, કોઈ સમય એવો ના હોય કે જેમાં નિશ્ચયનો આદર ન હોય. વ્યવહારની મુખ્યતાથી વાત કરતો હોય ને ત્યારે અંદરમાં એને નિશ્ચયનો આદર હોય, પર્યાયની મુખ્યતાથી વાત કરતી વખતે પણ એને અંદરમાં નિશ્ચયનો આદર છે એ કાંઈ જરાય ઓછો થઈ જતો નથી. નિશ્ચયની વાત છે એ જ આદરણીય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અંદર તું પવિત્રતાનો પિંડ, જ્ઞાન આનંદનો દરિયો છો ને પ્રભુ, તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમ આનંદ સ્વરૂપ પરમ પદ પ્રાપ્ત થશે. પણ આવા નિજ સ્વભાવનો ત્યાગ કરીને તું શુભ રાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો આચાર્ય ભગવાન ફરમાવે છે કે તને બંધ દોડતો આવશે, અર્થાત તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. બહુ ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા અને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર. શું કહ્યું? સ્વરૂપમાં રમે તો શુદ્ધતા અને સિદ્ધપદ અને જો રાગમાં રમે તો સંસાર. આવી વાત છે. આગળ 86માં પાના ઉપર છેલ્લે કહે છે કે તારી સર્વ રિદ્ધિ સિદ્ધિ અને વૃદ્ધિનું સ્થાન અંદર ભગવાન આત્મા પ્રગટ છે. સંપીતિ ધર્મી જીવ એ જ્ઞાન આનંદ સ્વરૂપ લક્ષ્મીના લક્ષ વડે સહજ જ લક્ષપતિ છે. તેમને કોઈની અપેક્ષા નથી, એને બીજે ક્યાંય કોઈ વસ્તુની અપેક્ષા છે જ નહીં. પોતે ભગવાન છે, લક્ષ્મીવાન છે. અને કઈ લક્ષ્મી છે? પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપની લક્ષ્મી છે, એવો પોતે ભગવાન છે. એટલે એને બીજે ક્યાંય કોઈ વસ્તુની અપેક્ષા રહેતી જ નથી, બીજે માગ્યા વિના જ એ લક્ષપતિ છે. એવા ભગવાનના દાસ તેઓ જગતથી ઉદાસ એવા સદાય સુખી છે. સુખનો આ માર્ગ છે. સ્વરૂપનું લક્ષ્ય કરવું અને તેમાં ઠરી જવું એ સુખનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ છે, એ ભગવાનનો માર્ગ છે, એ કેવડીનો માર્ગ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી. રાગનો એક અંશ પણ તને ઉપયોગી થાય એમ નથી. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એ શુભ ભાવનો એક અંશ પણ તને કોઈ રીતે લાભદાયી નથી, એ તને કોઈ રીતે હિતરૂપ નથી. જ્ઞાન આદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે, તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો, તેને ધર્મ થયો, મોક્ષનો માર્ગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાન આનંદ સ્વરૂપને છોડીને ભલે કોઈ રાજ્ય છોડે, રણવાસ છોડે, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તો તેને મોહ કર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે, બીજું કાંઈ ફળતું નથી. શુભની વૃત્તિ એટલી બધી જીવને જોર કરે છે, અનાદિના એ સંસ્કાર એવા લઈને આવ્યો છે, એટલે અગૃહિત મિથ્યાત્વ છૂટતું નથી. એ અનાદિના એવા સંસ્કાર લઈને આવ્યો છે એટલે કે એને અગૃહિત મિથ્યાત્વ છૂટતું નથી. અને કોઈક મહાપુરુષ એને અગૃહિત મિથ્યાત્વ છોડાવવા માટે ધર્મનો ઉપદેશ કરે છે તો એને શુભ ભાવની એટલી બધી રૂચિ છે કે એ ઉલટું બીજું ગૃહિત મિથ્યાત્વ ગ્રહી લે છે. શુભ ભાવ દ્વારા ધર્મ થાય આવી ઊંધી માન્યતાને એ પકડી લે છે. અમુક ક્રિયા દ્વારા ધર્મ થાય, અમુક ભોગ ધરાવતા ધર્મ થાય, અમુક નૈવેદ્ય કરતા ધર્મ થાય, અમુક યજ્ઞ કરતા ધર્મ થાય. જૈનોમાં પણ થાય છે ને, બધા કરે છે ને, 14 ના દિવસે ત્યાં કરે છે ને, મૌડીમાં કરે છે અને દિગંબરમાં વિધાનમાં કરે છે. દિગંબરની અંદર વિધાનમાં આ લોકો બધા કરે છે, ઘણા લોકો. એને એ ધર્મ માને પાછા. શું કહેવું, અગ્નિકાય જીવોની એટલી બધી હિંસા થાય છે, પાછા એને ધર્મ માને. પણ આ એને અનાદિનું પડ્યું છે એટલે એ ધર્મના નામે એને પકડ્યું છે. આ ભાવમાં એને કે હું ધર્મ કરું એમ કરી અને એવા અધર્મને એને પકડ્યો છે એટલે એ ગૃહિત નિશ્ચાત્વ છે અને જેને કારણે એને અનંત ભવ થાય છે. એ અનંતાનુબંધી કસાય છે. અનંતાનુબંધી કસાય જ્યાં સુધી જાય નહીં, ત્યાં સુધી સમ્યક તો થાય નહીં. આપણે એમ કહીએ છીએ, વ્યવહારથી કહીએ છીએ. કહેવાનો આશય એવો છે કે એ ભાવને, એવા મિથ્યાત્વના ભાવને એને છોડવા જ રહ્યા હતા. અને અહીંયા તો એટલે સુધી વાત કરી કે ભાઈ શુભભાવ દ્વારા ધર્મ થાય છે એમ કરીને જો તું શુભભાવમાં રોકાઈ રહીશ તો તને મિથ્યાત્વનો બંધ પડતો. એ મોટી વાત આજે ગુરુદેવે સમજાવી છે અને એ સમજવા જેવી છે. એનો ઊંધો અર્થ કરવાની જરૂર નથી કે શુભભાવ ન કરવો, મંદિર ન બંધાવવા, એવો આશય નથી. મંદિર મંદિરના કારણે જયારે બંધાવવાનું છે અને તમારા સંયોગમાં આવેલી લક્ષ્મી એમાં વપરાવાની છે તો એમ થાય છે. તમે દ્રષ્ટા જ્ઞાતા ભાવે જોયા કરો, એ લક્ષ્મી ત્યાં જવાની છે તો જાય છે અને એના તમે કરતા નથી. એ દાનના તમે કરતા નથી, એ લક્ષ્મી જ્યાં જવાની છે ત્યાં જાય છે તો જાય છે. પ્રતિષ્ઠા થાય છે એવી ક્રિયામાં, એવી ક્રિયામાં તમને એ વખતે શુભભાવ આવ્યો છે તો જે શરીર સાથે તમે રહ્યા છો એ શરીરની ક્રિયાઓ પણ થાય છે. થાય છે તો થાય છે, એનાથી હું જુદો ભગવાન આત્મા છું એવો ભાવ હોવો જોઈએ. શુભભાવની લાળને લંબાવવાની જરૂર નથી, શુભભાવની લાળને લંબાવવાની જરૂર નથી. એને જેમ બને તેમ ટૂંકાવવાની જરૂર છે, વારંવાર એને યાદ કરવાની પણ જરૂર નથી. અમારે આવો પ્રસંગ આવ્યો ને અમે પછી દાન આમ આપ્યું ને પેલા ભાઈ અમારે ત્યાં આવ્યા ને એમણે કહ્યું કે મંદિર બંધાવવું છે અને પછી અમે એક મિનિટમાં ડિસિઝન લઈ લીધું અને અમે 800,000 રૂપિયા આપી દીધા. આ બધું શું, એમાં તો રાગની મંદતા પણ નથી, એમાં તો અભિમાન થયું. પણ ધારો કે એવું અભિમાન નથી અને જો એમ માને છે કે આ શુભ ભાવ છે, સારો ભાવ છે, મંદિર થાય છે ને મંદિરમાં ઘણા લોકો પૂજા ભક્તિ આ બધું કરશે એટલે બધાને ધર્મ થશે અને એ ધર્મ થવાનું નિમિત્ત હું થઈશ, આવો જો ભાવ છે તો એ શુભ ભાવ છે. અને શુભ ભાવની લાળને લંબાવવાથી, શુભ ભાવમાં એકાગ્રતા કરવાથી, એમાં એકત્વ કરવાથી, એને ઈષ્ટ માનવાથી, એને સારો માનવાથી મિથ્યાત્વનો બંધ પડે છે. આ વાત એટલા માટે યાદ આવી કે 4 વર્ષ પહેલા પહેલેમાં ગુરુદેવની જન્મજયંતિના પ્રસંગે કોઈએ એક પ્રશ્ન કર્યો હતો કે આપણે આ મંદિર બંધાવીએ અને પ્રતિષ્ઠા કરીએ તો એ પછી જ્યાં સુધી એની પૂજા વગેરે થાય તો એનું ફળ આપણને મળે, બીજાઓ પૂજા કરે બધું કરે તો. એવો પ્રશ્ન કર્યો. મેં કહ્યું કંઈ ન થાય, તમે જે વખતે પ્રતિષ્ઠા કરાવી અને તમને જે સ્વભાવ હતો અને અભિમાન ન હતું તો તમને પુણ્યનો બંધ પડે, વાત પૂરી. અને સાથે સાથે એમાં કંઈ બીજો પણ સાથે એમનો પ્રશ્ન એ હતો કે એમાં કોઈ દ્વારા અસાત ના થાય તો એનું પાપ મને લાગે? બંને પ્રશ્ન સાથે હતા. મેં કીધું ના, એનું પાપ તમને લાગે નહીં, અને બીજાઓ પૂજા કરે ત્યાં તો એને કારણે તમને કાંઈ પુણ્યનો બંધ પડે નહીં. તમે તો જેટલો સ્વભાવ કર્યો, પ્રતિષ્ઠા કરી, જે પ્રતિષ્ઠા કરી એ તમારો સ્વભાવ, અને એમાં તમને અભિમાન નથી તો તમને પુણ્યનો બંધ એટલો પડે, પછીની જવાબદારી તમારી નથી. આ વાત કરી એટલે એક બેન બહુ ઉશ્કેર આવી ગયા કે તમે શું વાત કરો છો, તમે તમને અધર્મમાં નાખો છો. શાસ્ત્રમાં તો એવી રીતે વાત કરી છે કે એક એક પ્રતિમાની પણ પ્રતિષ્ઠા જો કરવામાં આવે તો એને તો કેવળ જ્ઞાન થાય. મેં કીધું એમ નથી, ગુરુદેવે એવું નથી કહ્યું. પ્રતિષ્ઠા, પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાથી સ્વભાવ છે અને સ્વભાવનું ફળ એ વખતે મળે, પછી આગળ બધું તમને મળ્યા કરે એમ બનતું નથી. અને મળે એ પણ સ્વભાવને કારણે, પુણ્યનો જ બંધ થાય, બાકી સમ્યક દર્શન તો થાય નહીં, તો કેવળ જ્ઞાનની તો વાત જ થતી નથી. બહુ ઉશ્કેર આવી ગયા બેન. હજી એ પ્રસંગ યાદ છે. અને એ બેનના પતિ તો ખૂબ અભ્યાસી છે, ખૂબ સારા એવા અભ્યાસી છે, પણ શું વાત કરવી, આવી માન્યતા છે. એટલે આજે જયારે ગુરુદેવે આ વાત કરી કે ભાઈ સ્વભાવને તું લંબાવ્યા કરે, એમાં એકત્વ કરે, એમાં એકાગ્રતા કરે, તો એને કારણે ભલે તને પુણ્યનો બંધ અવશ્ય થાય, પણ સાથે સાથે યાદ રાખજે કે એ સ્વભાવ એટલે તું ધર્મનું કારણ માની રહ્યો છે, એમાં એકત્વ કરી રહ્યો છે, લંબાવી રહ્યો છે, તો તને મિથ્યાત્વનો બંધ પડશે. આવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સંપીતિ છે, અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્ર વંશ છે. આવો વિતરાગનો માર્ગ છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે, ગુરુદેવ સમજાવે છે કે જો અહીંયા સંચેતન શબ્દ પડ્યો છે ને, તેનો ભાવ શું, એમાં કેવો ભાવ ભર્યો છે, શું વાત છે કે વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો, સ્વાદ લેવો, તેનું નામ સંચેતન છે. વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો, સ્વાદ લેવો, હવે સ્વાદ લીધા કરવો, એને માણ્યા કરવો, એમાં શું થયું, એ લાળ તમે લંબાવી, બીજું શું કહ્યું, એને સંચેતન કહ્યું છે. એક સમય પૂરતો સ્વભાવ આવ્યો, થોડી ક્ષણ પૂરતો સ્વભાવ આવ્યો, અને પછી તમે અટકી ગયા અને તમે સ્વરૂપ તરફ વળ્યા કે અરે હું તો એનાથી જુદો છું, આ તો સ્વભાવ આવ્યો એ મારાથી જુદો છે, એ મારા પુરુષાર્થની નબળાઈને કારણે આવેલો ભાવ છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ છો, એનું સ્વામિત્વ તમે છોડી દો છો તો કોઈ વાંધો નથી, પણ એનાથી ઉલટું એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો, એનો જ સ્વાદ લીધા કરવો, એનું નામ સંચેતન. આવું અજ્ઞાન ભાવે સંચેતન, એટલે શુભાશુભ ભાવે સંચેતન. અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે એટલે અશુભ ભાવને એક બાજુ પર રાખીએ, તો શુભ ભાવે સંચેતન છે, એ શુભ ભાવે સંચેતન છે તે જ્ઞાનને, શુદ્ધ જ્ઞાનને પ્રગટ થવા દેતું નથી, એમ અહીંયા તો કહી દીધું છે. કેમ કે શુભભાવનો આદર, શુભભાવનો અનુભવ કરવો, એનો સ્વાદ લીધા કરવો, એવું જે સંચેતન છે તે મિથ્યાત્વ છે, અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન ઉદ્ભવતું જ નથી. ગુરુદેવે કાંઈ ઘરની વાત નથી કાઢી ભાઈ, લોજિકથી સમજીએ તો બધું સમજાય એવું છે. શું કહ્યું છે અહીંયા કે વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો, સ્વાદ લેવો, તેનું નામ સંચેતન છે. જ્ઞાન અર્થાત ભગવાન આત્મા પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને, અર્થાંત ઉપયોગને તેમાં જ જોડીને, ભગવાન આત્મા પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને એટલે ઉપયોગને ત્યાં જ રાખીને, ઉપયોગને ક્યાંય બહારમાં લઈ ગયા વિના, ઉપયોગને એમાં જોડીને તેના પ્રતિ જ ચેત રાખવી અથવા તેમાં જ જાગૃત રહેવું, તેના જ સ્વાદમાં લીન રહેવું, તે જ્ઞાનનું સંચેતન છે. અને એ જ્ઞાનનું સંચેતન છે, એ જ્ઞાન ચેતના છે, એ ચારિત્ર છે, એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શનપૂર્વક ઉપયોગની અંતર એકાગ્રતા થાય તેને અહીં જ્ઞાનની સંચેતના કહી છે અને કહે છે કે તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. જ્ઞાન ગુણ તરીકે તો દ્રવ્યમાં એમને એમ શુદ્ધ ત્રિકાળ પડ્યું જ છે, પણ પર્યાયમાં શુદ્ધ પ્રકાશે છે અને અત્યંત શુદ્ધ પ્રકાશે છે એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એમ કહેવાનો આશય છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીન થવું એ જ્ઞાન ચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. ગુરુદેવ કહે છે કે જેમ મોર ગેલમાં આવી કળા કરે ત્યારે એના પીંછા ખીલે છે, તેમ ભગવાન આત્મા નિજ સ્વભાવમાં એકાગ્ર થઈને રમે પ્રવર્તે ત્યાં જ કેલી કરે ત્યારે પર્યાયમાં જ્ઞાન અને આનંદની કળા ખીલી નીકળે છે, જ્ઞાન ચેતના ખીલી નીકળે છે અને તે વૃદ્ધિગત થઈ વધીને જેમ પૂનમનો ચંદ્ર સર્વકળાએ ખીલી નીકળે છે તેમ જ્ઞાન ચેતના કેવળ જ્ઞાનપણે ખીલી ઉઠે છે. આવી વાત છે. સ્વરૂપમાં લીન થઈને ત્યાં જ રમે તેને કેવળ જ્ઞાન ખીલી ઉઠે છે અને ત્યારે સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે. એટલે કહીએ છીએ ને કે કેવળીને જ્ઞાન ચેતના પ્રત્યક્ષ છે. છેલ્લે કહે છે 88મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આ પુણ્ય પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે અને તેથી કર્મનો બંધ થાય છે, જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. આવી ચોખ્ખી વાત છે. કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવમાં એકાગ્ર થઈ તેમાં ઉપયોગને રોકી રાખે એ અજ્ઞાન ચેતના છે, એ અજ્ઞાન ચેતના છે અને એનાથી આશ્રવને બંધ થાય છે અને એ બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. એ પોતે જ ત્યાં રોકાઈ રહ્યો એટલે પછી જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય, કહેવાનો આશય એવો છે. અહીંયા કહેવાનો આશય એમ નથી કે જળ કર્મ છે એને કારણે જ્ઞાન ની પર્યાય થતી નથી, એમ આશય નથી. કહેવાનો આશય એવો છે કે પોતે એ અજ્ઞાન ભાવમાં રોકાઈ રહ્યો છે, ત્યાં એકાગ્રતા કરી અને રોકાઈ રહ્યો છે એવી એને અજ્ઞાન ચેતના વર્તે છે, તો પછી એને જ્ઞાન ચેતના ક્યાંથી પ્રગટ થશે? એટલે એમ એ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. એટલે એને શુદ્ધ જ્ઞાનના ભાવે પરિણમવા દેતી નથી. એની અજ્ઞાન ચેતના જે અજ્ઞાનમાં એ રોકાઈ રહ્યો છે એને પોતાના સ્વરૂપને વિશે જવા દેતો નથી, એટલે એને જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે એમ કહેવામાં આવ્યું. શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કઈ વાદ વિવાદે પાર પડે એવું નથી. દરેક વખતે ગુરુદેવ આ વાત કરે છે કે ભાઈ જે વાત કહેવામાં આવી હોય ત્યાં એની અપેક્ષા સહિત એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમે નથી માનતા એમ કરીને વિરોધ કરવા કરતા થોડાક ઊંડા ઉતરવું અને એને સમજવાનો પ્રયત્ન કરવો. આચાર્ય ભગવાને જયારે આ વાત કરી હશે, અનુભવ સહિતની વાત કરી હશે, ત્યારે કોઈક વાત આપણી સમજમાં ના આવે તો એમાં આપણને આશંકા જરૂર થાય કે એ વસ્તુનું સ્વરૂપ કેવી રીતે હશે, મને સમજાતું નથી. પણ એમ તો ન થવું જોઈએ કે ના હું આ વાત માનતો નથી, એમ કરીને એમાં શંકા તો ક્યારેય ન કરવી, એનો અનાદર તો ક્યારેય ન કરવો. દ્રવ્યની સ્વતંત્રતા હજી નથી સમજાતી જ્યાં ત્યાં પ્રશ્ન થાય છે, કેમ કે એ સ્થૂળતાથી દ્રષ્ટિ કરીએ છીએ એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એવું જે જણાઈ રહ્યું છે, તો એમાં એમ શંકા ન કરવી કે ના ના આચાર્ય ભગવાને ભલે કહ્યું એ વાત પુસ્તકમાં રહી, શાસ્ત્રમાં આવે પણ એમ હોય નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે એ તો દેખીતું દેખાય છે, એમ કરીને શંકા ના કરવી, ક્યારેય ના કરવી, એમ કરીને એવો વિકલ્પ પણ ના કરવો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું જરૂરથી કાંઈક કરે જ છે, એવો વિકલ્પ પણ કરવો નહીં. કેમ કે એમ કરતા તો જીનવાણીનો અનાદર થઈ જાય છે. પોતાને ના સમજાય કે પોતાનો દોષ છે, એ વખતની એની એવી દશા છે, એનો ક્ષયોક્ષમ એવો છે કે પોતાને નથી સમજાતું. નથી સમજાતું તો કાંઈ વાંધો નથી, ન સમજાય કરીને પ્રયત્ન કરવો, પણ જીનવાણીમાં આવેલી વાતનો ક્યારે અનાદર ન કરવો. એટલે ખોટા વાદ વિવાદમાં પડવું નહીં. મોટાભાગના વાદ વિવાદનું કારણ જેમને શાસ્ત્રોનો અભ્યાસ નથી ને એમને જ હોય છે. અને એ કારણ શું છે? એ કારણ એટલું જ છે કે પ્રથમાનુયોગના જે શાસ્ત્રમાં જે વાર્તાઓ આવે ને એ વાર્તાને એ પકડી રાખે છે. પછી ભગવાને આમ કહ્યું, પછી આમ થયું, તેમ થયું, ભાઈ એ તો વાર્તાકારે સમજાવવા માટે, થોડા જીવોને સમજાવવા માટે, ધર્મ માર્ગમાં લઈ જવા માટે એ વાર્તા કરી છે. એ વખતે વાર્તાકાર એ લખનારો હાજર ત્યાં હતો પણ નહીં, તો નકામા એને કારણે થઈને વાદ વિવાદ કરવાની જરૂર નથી. મૂળ વાતને સમજવી, વાદ વિવાદથી કાંઈ પાર પડે એવું નથી. ગુરુદેવ ઘણી વાર વાત કરે છે કે આમાં કાંઈ વાદ વિવાદ એ પાર પડે એવું નથી. ભગવાન જીનચંદ્ર ચૈતન્ય પ્રકાશનો પુંજ પોતે છે તેને ભૂલીને વ્રત આદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડે છે. તેનું સંસાર પરિભ્રમણ મટતું નથી. આવી વાત છે. તો આ રીતે આપણે કળશ 224 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખ અનંત સુખ.